ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायं ते योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलम मंगलम साधव सर्वे जैन धर्मोस्तु मंगलम मंगलम देव सर्वज्ञम निर्ग्रंथो गुरु मंगलम मंगलम वेतराग श्रुत जैन धर्मोस्तु मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलि भद्राद्या जैन धर्मोस्तु मंगलम। महादेव्या कुक्षिरत्नम शब्दजेतरवात्मजम राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं।
त्रिदिवसीय स्वाध्याय कार्यक्रम की अंदर आंक 954 बोध सार संदेश परम कृपाणु देवे राजकोट की अंदर चैत्र सुद नौम 1957 देह विलयना एक सप्ताह पूर्वे छेल्ली रचना करी छे। अने छेल्ली रचनानी अंदर संपूर्ण बोध जे छे एनो सार एनो संदेश मुमुक्षु जीवन आप्यो छे। स्थिति एवी छे कि स्वयं लखी शकाय एवी पण अवस्था नथी, एटले बनेवी चत्रभुज ने लखावे छे पोते आ काव्य। એ બોલતા જાય છે અને ચતુર્ભુજભાઈ લખે છે, એની આપણે વિશેષ વિચારણામાં કે આ કાવ્ય ઉપાસ્ય ઉપાસના અને ઉપાસક ઉપાસ્ય ખૂબ ઉત્કૃષ્ટ ભૂમિકા સાધકની થઈ, એ જિજ્ઞાસુ હતો, એ આત્માર્થી હતો, એ મુમુક્ષુ થયો, હવે એ ઉપાસક બન્યો છે, ઉપાસના કરે છે, સમીપ પોતાના લક્ષ્યની સમીપ રહેવા માટેની સાધનાનું અંતિમ સ્તર એ જે છે એ ઉપાસનાનું સ્તર છે। આરાધના એ સમૂહમાં થતી સાધના છે, સાધના એ પણ વ્યક્તિગત થતી કોઈને કોઈ આલંબનથી છે, ઉપાસના એ તો પોતાનું ઉપાસ્ય જે છે એની સાથેની એકરૂપતાની આખી સાધના છે। અને ઉપાસ્યનો લક્ષ કરો કે મૂળ શુદ્ધ તે આત્મપદ, એને હવે કામ એક આત્માર્થનું એ આત્મપદની જ ઉપાસના કરવી છે। અને એ ઉપાસનાનું રહસ્ય પરમગુરુ આપે છે કે એ ઉપાસનાનું રહસ્ય એ અગમ્ય છે, આત્મ સ્વભાવ અરૂપી છે એટલે અગમ્ય છે, અદ્ભુત છે, અવાચ્ય છે, મતિની પણ ગતિ નથી, તો વિચારની ગતિ ક્યાંથી હોય। માટે એને કોઈને કોઈ અવલંબન વિના આશ્રય વિના એ સિદ્ધ થવું મુશ્કેલ થશે। સાધક સાધનામાં આગળ વધતા વધતા ભ્રાંતિમાં સરી ન પડે માટે એની સામે પૂર્ણત્વનો આદર્શ કે જરા પણ કોઈ પણ પ્રકારની ગફલત ન થાય એવો આદર્શ સદગુરુ બતાવે છે કે જીન પદથી દર્શાવ્યો। અને આજ તમામ શાસ્ત્રો જીન પદ નિજ પદની એકતાનો લક્ષ્ય કરાવવા માટે જ કહે છે, પણ એ શાસ્ત્રો દુર્ગમ છે, એ શાસ્ત્રો સદગુરુના અવલંબન વિના એ શાસ્ત્રોનું રહસ્ય, એની સંગતિ, એનો ગમ, ગુરુગમ વિના એનું રહસ્ય અથવા એનો ભેદ પામી શકાય નહીં. શબ્દો શબ્દો છે, શબ્દોની સાથે સંગતિ જો ન મળે તો શબ્દથી જે ફલિતાર્થ થવું જોઈએ તે થઈ શકશે નહીં. જગતના ઘણા જીવો શબ્દોમાં અટવાઈ રહે છે. અહીંયા પરમ કૃપાળુ દેવે સરસ વાત મૂકી છે કે અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખખાણ. આ વાત મૂકી ઉપાસ્યની ચાર ગાથાઓ અહીંયા પૂરી થાય છે. હવે એને ઉપાસના કરવાની છે. આ ઉપાસના કરવા માટેની કઈ ભૂમિકા એની હોવી જોઈએ?
ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ અતિ સંયમ યોગ ઘટે.
હવે જેને આ પરમ તત્વની ઉપાસના કરવી છે એવો ઉપાસક સાધકને ઉપાસનાની પદ્ધતિ શું છે, ઉપાસનાનું સ્વરૂપ શું છે, જીન ચરણની, જે જીન પદથી નિજ પદ પામવાનું છે, જે જીન પદથી એ આત્મા મૂળ શુદ્ધ પદ દર્શાવ્યો છે, એ જીનની ઉપાસના અતિશય ભક્તિ સાથે, જીનેશ્વર પરમાત્માની ઉપાસના અતિશય ભક્તિ સાથે, અતિશય ભક્તિ ચિત્તમાં બીજો કોઈ વિષય નહીં, ચિત્તની પૂર્ણ એકાગ્રતા, ચિત્તની સંલીનતા, ચિત્ત બીજે ક્યાંય નહીં, ગોપાંગનાની ભક્તિ જેમ પરમાત્મા પ્રત્યેની અતિશય ભક્તિ હતી, લીન ભક્તિ હતી, એવી ભક્તિ હતી. ઉદ્ધવજી પૂછે છે કે ભક્તિના તો અનેક પ્રકાર છે, કૃષ્ણ ન હોય તો તમે બીજી રીતે આ રીતે આ રીતે ભક્તિ કરો. એ કહે છે અમારી પાસે તો ચિત્ત એક જ છે, તમારા શહેરીજનો પાસે ઘણા ચિત્ત હોય એટલે તમે વળી જુદા જુદા પ્રયોગ કરી શકો. ગોપાંગનાઓ કે છે અમારી પાસે તો એક જ ચિત્ત છે અને એ તે અમે પરમાત્માને આપી દીધું છે. ભગવદ્ ભક્તિ, ભાગવતી ભક્તિ, આત્મરૂપેણ સર્વ સમર્પણમ, ટોટલ ડેડિકેશન, આવી ભક્તિ એને કહે છે અતિશય ભક્તિ. પરમ કૃપાળુ દેવે કહ્યું છે ભજીને ભગવંત ભવંત લહો. ભવનો અંત લાવવા માટેનું એકમાત્ર સાધન, સરળમાં સરળ, સુગમમાં સુગમ, સચોટમાં સચોટ, એ જીનેશ્વર ભગવાનની ભક્તિ છે. શુભ ભાવ વડે મને શુદ્ધ કરો, એકદમ અતિશય ભક્તિ, ચિત્તની અત્યંત શુદ્ધિપૂર્વક, ત્યાં કોઈ બીજા વિકલ્પ નથી. યશો વિજયજી મહારાજ આ કાળની અંદર સમસ્ત શાસ્ત્રના જ્ઞાતા હતા. આ કાળમાં વિદ્યમાન બધું જ જ્ઞાન એણે આત્મસાત કર્યું હતું. પણ એમણે એક શ્લોક પછી લખ્યો છેલ્લે કે એતદ મયા લબ્ધવા, મને તો સમસ્ત શ્રુત સાગરનું ગહન મંથન કરીને એક તત્વ હાથ લાગ્યું છે અને એ છે પરમાત્માની ભક્તિ. ભાગવતી ભક્તિ વિના જીવની મુક્તિ નથી. પરમ કૃપાળુ દેવે પણ કહ્યું કે ઘણા ઘણા પ્રકારથી અમારો એવો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ જ સર્વોત્તમ પદાર્થ છે. અને અનંતા જ્ઞાનીઓએ અનેક માર્ગ છે જ્ઞાનના, કર્મયોગના વગેરે જુદા જુદા યોગના, પણ ભક્તિને સર્વશ્રેષ્ઠ કહી છે. ભક્તિથી ચિત્તની જેવી આત્મશુદ્ધિ થાય એવી શુદ્ધિ અન્ય સાધનથી થઈ શકતી નથી. નિર્મળ કરવો છે આત્માને, મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, આ શુદ્ધતામાં ભક્તિ. પણ ભક્તિ એટલે માત્ર શબ્દમાં રાચવું તે નહીં, રાગમાં રાચવું તે નહીં. ભક્તિ એ તો સમર્પણનો ભાવ છે, અંતઃકરણનો ભાવ છે, પ્રભુ સાથેની અભેદ એકતાનો ભાવ છે. આવી ભક્તિ કે એના સ્વરૂપની ભક્તિ છે, પરમાત્માના સ્વરૂપની ભક્તિમાં નિજ સ્વરૂપને સમાવી દેવાનું છે. અભેદ ભાવની ભક્તિ એ જ ભક્તિનું સ્વરૂપ છે. અને અભેદ ભાવમાં પ્રભુની શુદ્ધતા જોઈને પોતામાં રહેલી મલિનતા એના તરફ દ્રષ્ટિ કરી અને એ મલિનતાને દૂર કરવી. આપણું ચિત્ત કેટલું બધું મલિન છે, વિષય કષાયથી ખરડાયેલું છે, એને દૂર કરીએ, ચિત્તની નિર્મળતા કરીએ. પ્રભુના દર્શનમાં એક આચાર છે કે પ્રભુના દર્શન કર્યા પછી દર્પણ લઈને દર્પણમાં એ પ્રભુનું બિંબ પ્રતિબિંબ જોવાનું, તો ત્યાં એક કહે છે પ્રભુ મારું આ જીવન છે એ દર્પણ જેવું બને જેમાં આપની બિંબની પ્રતિબિંબ હું બની જાઉં, આવી ભાવના છે. પણ અહીંયા તો અરીસામાંથી પોતાનું મોઢું જોવામાં નવરો થાય તો ભગવાન દેખાય ને, ખ્યાલ જ નથી. આચાર બધા માત્ર એ બધા એવી યંત્રવત જ બની ગયા છે, એટલું બધું ક્રિયાકાંડ કર્મકાંડ વિધિ વિધાન એની અંદર ઓતપ્રોત થઈ ગયા છે કે જે જાય એને આમ અરીસો લીધો છે ને આમ જોયું છે ને આમ જવરો ફેરવો છે વાયરો, કઈ કશું જ ક્યાંય ખ્યાલ નથી. આવી ભક્તિનું સ્વરૂપ ઉપાસના જીનેચરણની અતિશય ભક્તિ સહિત. આ ઉપાસનાની પદ્ધતિ એક પેલા જીનેશ્વરની ભક્તિ, બીજું તત્વ મુનિજન સંગતિ રતી હતી સંયમ યોગ ઘટિત. બીજું મુનિજન સંગતિ રતી હતી, મુનિઓના ત્યાગીઓના જ્ઞાનીઓના સત્પુરુષોના ધ્યાનીઓના ઉપાસકોના આરાધકોના એના સંગ સત્સંગીઓ એના સંગમાં એને પ્રેમ હોય. પ્રેમ હોય છે ક્લબના મિત્રો ભાઈબંધ દોસ્તારો સોસાયટી સોશિયલ ક્લબ આ બધું, તો કહે છે કે આ જે ચિત્ત જે જીવ છે જેણે પોતાના જીવનની અંદર આ સાધ્ય કરવું છે એને તો હવે સાથ ગમે એ સત્સંગીઓનો ગમે મુમુક્ષુઓનો ગમે, એને તો સાથ જ્ઞાનીઓનો ગમે, એની સંગતિ કોની જોઈએ? મુનિજન સંગતિ રતી હતી, એના સાથે એના સંગમાં જ એને અતિ પ્રેમ હોય. જ્ઞાની નિર્ગ્રંથ મુનિઓને જોઈને એનો હરખ સમાય નહીં, ઉલ્લેસ હયું ઉલસી રહે કે એવા મહાત્માને જોઈને જે આત્માના આરાધકો છે જે આત્માના ઉપાસકો છે પ્રભુના ભક્તો છે એના પ્રત્યે એનું હૃદય ઉલસે છે. કેવું ઉલસે? પરમ કૃપાળુ તો તેમ કે નિરાંત કોળીને ભોજા ભગત એના જેવા લોકો પ્રત્યે પણ, અમે તો એના દાસના પણ દાસ છીએ કારણ કે પ્રભુના દાસ છે. આવું ભક્તિનું સ્વરૂપ મુનિજન સંગતિ રતી હતી. કબીર સાહેબ પણ એમ કે સંગત સંતન કી કર લે, તારે જો સોબત કરવી હોય જગતની અંદર સંગ કરવો હોય સંગના જીવનમાં રહેવું છે સંબંધના જીવનમાં રહેવું છે તો હવે સત્સંગીઓના સંગમાં રહે. આ જગતના જીવો તો વૈભવી છે મોજશોખી છે લાલચું છે વિષય વિલાસી છે તૃષ્ણાવાળા છે, આનો સાથ તને શું ફાયદો કરશે? આ ક્લબ આ એસોસિએશન આ પ્રકારનો સંબંધ આની અંદર તો માત્ર જીવની વાસનાઓ તૃષ્ણાઓને પોષણ મળશે અને આનું આ થયું હું પાછળ રહી ગયો. સ્પર્ધા થશે ભોગની ત્યાગની નહીં થાય, પણ ત્યાગીઓના સંગમાં રહીશું તો એ કહી કે ઓહો આ મહાત્માની ત્યાગ કેટલો છે વૈરાગ્ય કેટલો છે નિસ્પૃહતા કેટલી છે અને અમે કેવા કિચડમાં પડ્યા છીએ વિષય કશાયના સંસારના મોજ શોખની અંદર ભોગ વિલાસની અંદર પડ્યા છીએ, તો ભાન થશે પોતાની દ્રષ્ટાનું. આ તો વધારે ભોગીનો સંગ કરવા જાય તો હંમેશા બળતરમાં જ બળશે કે એને કેટલું બધું સુખ છે ને જાણે હું રહી ગયો, એ હોટલમાં ગયો ને મને જવા ન મળ્યું, એને આ વસ્તુ પહેરીને મને પહેરવા ન મળી. આ જ પ્રકારનો જીવની અંદરથી આખું લક્ષ્ય બદલાઈ જશે. મુનિજન સંગતિ રતી હતી, જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એને નિર્ગ્રંથ મુનિજનોનો સંગ કરવો ઘટે, એના સંગમાં એને આનંદ અને ઉલ્લાસ જાવે. તો સંગની આખી પદ્ધતિ મુનિ સંગ મુનિજન સંગતિ રતી હતી એના પ્રત્યે ભલે ખૂબ પ્રેમ થાય. એ પ્રેમને આનંદગણજી કહે છે કે પ્રેમ કર તો કર તું પણ પ્રભુને કર ઋષભ જીનેશ્વર પ્રીતમ મારું. એને પ્રભુને પતિની જેમ પ્રેમ કર, ભલે પતિ બનાવ. મીરાએ કૃષ્ણને પતિની જેમ પ્રેમ કર્યો, સંસારના જ પ્રેમનું રૂપાંતર કર્યું. પણ પ્રેમ તો એને જ કરીશ જે નિત્ય છે જે શાશ્વત છે જે સત છે. અસત સ્વરૂપને હું પ્રેમ નહીં કરું, એના ઉપર મને હવે એની રતિ ભાવ એના તરફનો પ્રીતિ ભાવ નહીં રહે. મુનિજન સંગતિ રતિ અતિ શબ્દ મૂક્યો છે અહીંયા. ખૂબ ખૂબ પ્રેમ આવવો જોઈએ, એવો પ્રેમ આવવો જોઈએ. સંયમ યોગ ઘટિત અને યોગ મન વચન કાયાનો જે દેહરૂપી યોગ છે, આપણને દેહરૂપી યોગ મળ્યો છે, શરીરનો યોગ મળ્યો છે, કાયાનો યોગ મળ્યો છે, એ સંયમશીલ હોઈએ. એ ભોગ પ્રધાન નહીં, સંયમ પ્રધાન. કાયાના સ્વરૂપની અંદર પાંચ ઇન્દ્રિયો છે અને છઠ્ઠું મન આભ્યંતર છે. એના વિષયોથી આ જીવ જગતની અંદર વિષય કશાયની અંદર ડૂબેલો રહે છે. કે છે સંયમ હોવો જોઈએ. જીવનનું સૂત્ર સંયમ છે, ભોગ નથી, કામ નથી, ત્યાગ છે, વૈરાગ છે. સંયમ યોગ ઘટિત, જીવનની અંદર સંયમનો ભાવ હોવો ઘટે. બધી જ ઇન્દ્રિયો સ્વસ્થ છે અને બધા જ પદાર્થ ઉપલબ્ધ છે, તો પણ જીવનનો માર્ગ ભોગનો નથી. મારે શું ખોટ છે? કઈ ખોટ નથી, ખોટ મોટી છે કે તમે સંયમ નથી. જે વસ્તુ છે એને ભોગવવાની આ લાલસા છે, તૃષ્ણા છે, આ વૃત્તિ ભયંકર છે. વૃત્તિ સંયમની જોઈએ કે આ સંસાર એના પદાર્થો એ ભોગવવા માટેના નથી, એ તો પોતાનું સાધ્ય સિદ્ધ કરવામાં સાધન તરીકે છે. પછી આહાર હોય, વસ્ત્ર હોય, વસ્તુ હોય, જે હોય તે, એનો ઉપયોગ એટલો જ કે મને મારા લક્ષ્યની પ્રાપ્તિમાં એ સહાયક બને, સાધક બને. બાધક બને તો એ ઝેર છે. ઔષધનો ઉપયોગ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી એ આરોગ્યની વૃદ્ધિ કરે, સ્વાસ્થ્યની પ્રાપ્તિ કરાવે તો છે. પણ જો એ વધારે પ્રમાણમાં એનું સેવન થાય તો વિપરીત અસર થાય. એમ સંસારના પદાર્થો છે, બધું જ છે, શરીરથી લઈને સમસ્ત વિશ્વના પદાર્થો જીવનની અંદર ઉપાસનામાં એક સાધન તરીકે છે. અને એ સાધન તરીકે ત્યારે જ રહી શકે કે જીવનનું સૂત્ર સંયમ બને, ભોગ નહીં. આજકાલ એટલી બધી આપણી મનની સ્થિતિ વિકલિત થઈ ગઈ છે, શિક્ષણનો પ્રભાવ કયો, સમાજનો કયો, કાળનો કયો, બસ જે આવે ને માણી લેવું, ભોગવી લેવું, કાલ કોણે દીઠી છે, જે આ તૂટી પડો. એ ક્યાંક પ્રસંગમાં ગયો હોય, ક્યાંક કોઈ જગ્યાએ રિસેપ્શનમાં કે ખાવા પીવામાં ગયો હોય, મફતનું મળતું હોય તો મારી ખાવ, બસ લૂંટી લ્યો. ભોગની વૃત્તિ, અમર્યાદ ભોગની અંદર જીવતો જીવ લાલસાની અંદર સતત છે, એને સંયમ નથી. બધું જ છે તો પણ એનાથી અલિપ્ત છે, મારે કોઈ ખપ નથી. બધું જ છે એમાં કઈ વાંધો નથી, પણ મને કોઈ ખપ નથી. આ સંયમની અંદર જે મર્યાદા છે, પરિગ્રહનું વિરમણ કહ્યું છે જ્ઞાનીઓએ એને, કે પદાર્થો તો હોય પુણ્યના કારણે, પણ પુણ્યના કારણે પદાર્થ હોય તો પણ એમાં ભોગવૃત્તિ ન હોય, એ આત્માનો પુરુષાર્થ છે. પદાર્થની ઉપલબ્ધિ એ પ્રારબ્ધ છે, અને એમાં ભોગવૃત્તિનો અભાવ એ પુરુષાર્થ છે. એમાં સંયમનો ભાવ રહેવો જોઈએ. આવો સંયમ મહાત્મા પુરુષોએ આપણને ગાયો છે કે સંયમ યોગ ઘટિત, ત્રણ તત્વ કીધા, જીન ચરણની ઉપાસના, જીનેશ્વર ભગવાનની અતિશય ભક્તિ, પૂર્ણ ચિત્તથી ભક્તિ, ચિત્તમાં જગતનો કોઈ બીજો વિષય નહીં, કોઈ વિષય નહીં, આવી સમર્પિત ભક્તિ. બીજું તો કે મુનિજન સંગતિ રતિ હતી, આવા પ્રભુની ઉપાસના, આવા આત્મતત્વની ઉપાસનામાં જેવો રત છે એની સંગતિ, એનો સંગ, એનો સાથ, એની મુલાકાત, એના દર્શન, એનો સહવાસ, એની નિસરા, એનું સાનિધ્ય, એમાં એને આનંદ આવે. જ્ઞાની પુરુષોના, ત્યાગીઓના, વૈરાગ્યોના સંગની અંદર મીરાના જીવનની બધી કથાઓ છે, પણ બધી ક્યાં આપણે લઈએ કે સાધુ સંગથી એને આનંદ થયો છે અને જગતથી તો એ દુઃખી થાય છે. આનંદ ક્યાં છે કે જે લોકો પોતાના આત્મત્વને પ્રાપ્ત કરવા માટેની સાધનામાં ત્યાગ અને વૈરાગ્યના અધિષ્ઠાન ઉપર જેનું જીવન ચાલી રહ્યું છે, એવા લોકોનું જીવન જોઈને, એની સાથે મળીને, એનો સંગ મેળવીને જીવનની અંદર આનંદ અને ઉલ્લાસ પ્રગટે. કે વાહ! તો તુકારામે એક જગ્યાએ કહ્યું છે કે ઘરે સંત આવે એ જ અમારે મન તો દશેરા ને દિવાળી છે. અમારો ઘરની અંદર દશેરા ક્યારે છે, દિવાળી ક્યાં છે, આ બધા પ્રસંગો ક્યારે છે, તો કે સંત આવે ત્યારે. આપણે એક પદ કહીએ છીએ કે ગુરુ ઘેર આવ્યા દિવાળી. અમારે તો મહાનમાં મહાન પ્રસંગ એ છે, પ્રકાશનું પર્વ છે, દીપોત્સવી છે અમારે મન તો, જ્યારે આવા કોઈ જ્ઞાની પુરુષના પદાર્પણ અમારા ઘરમાં થાય. કોઈ સત્સંગની વાત, કોઈ સદવૃત્તિ ઉપર અમારું મન દ્રઢ થાય, એમનો વૈરાગ્ય જોઈને અમને અમારા ભોગના પરિબળ થોડા શાંત થાય, જ્ઞાની પુરુષને દ્રષ્ટિમાં લઈએ, એના દર્શન કરીએ, વિતરાગના દર્શનથી જીવનની અંદરની ભોગ વૃત્તિઓ શાંતપણાને પામે છે, કષાયો ઉપશમ થાય છે. આ પ્રભુ દર્શનનો મહિમા છે, આ ગુરુ દર્શનનો મહિમા છે, આ જ્ઞાની દર્શનનો મહિમા છે કે જેમ જેમ જીવ આવી પ્રકારની ઉત્કૃષ્ટ અવસ્થા પોતાની સામે જુએ તેમ તેના જીવનની અંદર આત્માના ગુણો આવિર્ભાવ થાય અને પોતે જે નાની નાની ક્ષુદ્ર બાબતની અંદર રાચતો માચતો હોય તો ઘડીભર વિચાર કરે કે હું આ કિચડમાં પડ્યો છું. મોરબીમાં કૃપાળુ દેવનો નિવાસ છે, સત્સંગ ચાલે છે, મનસુખલાલ કિરેતચંદના તાજા લગ્ન થયેલા છે અને રસ સત્સંગમાં જાય છે. રાત્રે વિચાર કરે છે, મનસુખલાલને ઊંઘ નથી આવતી. એ કહે છે કે ઓહો, આવા સત્પુરુષ આંગણે આવ્યા છે અને અમે તો વિષય કષાયની અંદર રત છીએ. ઉદયવશ છે, સ્થિતિવશ છે, જે કંઈ છે તે આખી રાત ખેદ કરે છે. બીજી દિવસે સવારે જાય છે અને પાછા પ્રભુના ચરણની અંદર નમસ્કાર કરે છે. પરમ કૃપાળુ દેવ એની સ્થિતિ ઉપરથી મન પરિવય જ્ઞાનની એવી એક ધારા પ્રગટેલી છે એટલે બીજું કંઈ કહેતા નથી. મનસુખ ખેદ ન કરીશ, જ્ઞાનીઓને તો સદાચરણ પણ પ્રિય છે. ભલે તમે જે જીવનમાં રહ્યા, ગૃહસ્થિમાં છો, સંસારમાં છો, પણ એમાં પણ સદાચરણથી રહો અને સંયમ એ સદાચરણનું સૂત્ર છે. જેના જીવનમાં સંયમ નથી એ સદાચરણ આચરી ન શકે. કારણ કે લોભ, પ્રલોભન, આકર્ષણ આ એટલા બધા પદાર્થના હોય છે, જો સંયમ દ્રઢ નહીં થયો હોય તો આ સદાચરણ રહેવું દુષ્કર છે. પ્રલોભન, આકર્ષણ, અનેક વસ્તુ પ્રત્યેના જાત જાતના ભોગ પ્રત્યે વસ્તુ 50 પડી હોય તો સેજ પણ વૃત્તિ ચલિત ન થાય જો સંયમનું જોર હોય તો. એટલે કહ્યું છે કે ભલે ગમે તેવી સ્થિતિ હોય આપણી, કદાચ આપણે ત્યાગ વૈરાગ્ય જીવનમાં ઉદય ન થયો હોય, એથી કરીને સદાચરણ નહીં કરવાનું, એથી કરીને સંયમયુક્ત જીવન નહીં જીવવાનું. તો ગૃહસ્થના વ્રતની અંદર પણ કહ્યું છે સ્વદારા સંતોષ, એ પણ અહીંયા વ્રત કહ્યું છે. ગૃહસ્થના વ્રતમાં ચોથું વ્રત જે છે એ ચોથા વ્રતની અંદર મુનિઓને માટે સર્વસંગ પરિત્યાગીઓ માટે મહાવ્રત છે બ્રહ્મચર્યનું. ગૃહસ્થને માટે એ છે કે કોઈ પણ પરસ્ત્રી પ્રત્યે દ્રષ્ટિનો વિકાર ન થાય, વિભાવ ભાવ ન આવે. એના અતિચાર આપણે વાંચીએ ત્યારે ખબર પડે કે કેટલી સૂક્ષ્મતા કહી છે. અને એ જ પછી ભારતના અધ્યાત્મની અંદર પરસ્ત્રી માત સમાન એ વૈષ્ણવજનનું પદ હોય તો પણ આ સૂત્ર તો હંમેશા ચાલુ જ છે. સંયમ એ જીવનનું સૂત્ર છે. સંયમ હશે તો સદાચાર આવશે, બાકી સંયમ વિના સદાચારની વાતો કરવી એ તો વ્યર્થ પોકળ વાણી વિલાસ છે. સંયમ યોગ ઘટિત, જીવનની અંદર સંયમ ઘટે. ધર્મનું પહેલું સૂત્ર એ છે કે જીવન સંયમી બને અને એટલા જ માટે આ બધા યમ નિયમ છે. યમ નિયમન નિયમના આચારોની રચના જ્ઞાની પુરુષોએ, શાસ્ત્રકારોએ જીવનમાં સંયમની પ્રતિષ્ઠા સ્થાપન કરવા માટે મૂકી છે કે આવો જીવનમાં સંયમ હોય. અને એના ઉપર જ પછી સુદર્શન શેઠનું દ્રષ્ટાંત જોઈએ તો સંયમનું અદ્ભુત દ્રષ્ટાંત આવા પ્રકારના અનેક જીવનના દ્રષ્ટાંતોમાં જોવા મળે કે બધું મળે પણ જેના જીવનમાં સંયમ છે. આ ત્રીજી વાત કીધી છે, જિનચરણની ઉપાસના, મુનિજનોની સંગતિ, ત્રીજું સંયમ. હજી આગળ કે છે ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર મુખ યોગ પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે ઇન દર્શન અનુયોગ. ઉપાસનાની વાત ચાલે છે. ઉપાસ્ય નક્કી થયું છે મૂળ પદ તે શુદ્ધ આત્મપદ અને એનું અવલંબન જિનેશ્વર ભગવાન. હવે કહે છે જિનની ભક્તિ, એના જિનના મુનીશ્વરો એના પ્રત્યેની પ્રીતિ અને જીવનમાં સંયમ. આગળ વધે છે ગુણ પ્રમોદ અતિશય રહે. જગતના જીવોના પ્રત્યે દ્રષ્ટિ જરાગજે, સંબંધના જગતમાં જીવીએ છીએ પણ પ્રત્યેકના ગુણ જોજે. દોષ જોઈશમાં કદી, દોષ જોવા હોય તો પોતાના સ્વદોષ ભણી નજર કરજે. પણ જગતના જીવો સાથે જ્યાં સુધી સંબંધના જગતમાં જીવવું છે, જ્યાં સુધી સંઘમાં જીવવું છે ત્યાં સુધી જગતના જીવોના ગુણ દેખાય તો જોવા, પણ દોસ્તો દેખાય તોય એની ઉપેક્ષા કરવી. ગુણ ન દેખાય કોઈ વાર, દ્રષ્ટિ ન હોય તો ન દેખાય, પણ ગુણ પ્રત્યેક જીવની અંદર કોઈને કોઈ પ્રકારના ગુણ તો છે. અરે જ્ઞાનીઓ જ્યારે વર્ણન કરે ત્યારે આપણે તો આશ્ચર્યચકિત થઈ જાય. તિર્યંચની સૃષ્ટિનું વર્ણન કરે અને એક એક ગુણના, એક એક જીવના ગુણ બતાવે છે. તિર્યંચની અવસ્થા છે, જંતુની અવસ્થા, એ બધી છતાં એમ કે ઓહો આની પાસે કેવું સરસ મજાનો ગુણ છે, કેવી શ્વાનની પાસે કેવી વફાદારી છે, કેવી અલ્પ નિંદ્રા છે, કૂતરામાં કેવી છે, એને જુએ, દરેકની અંદર જુએ છે. ઓહો કેટલી કેટલી આની અંદર વિશેષતાઓ છે. ઓહો સિંહ છે, ઓહો મરી જાય પણ ઘાસ નહીં ખાય, કેવી એની, એનો સંયમ કેવો છે. અનેક રીતે વર્ણન કર્યું છે પશુઓનું, પક્ષીઓનું, પ્રાણીઓનું, જંગલી પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ, બધાની અંદર જ્ઞાનીઓએ ગુણ બતાવ્યા છે. જ્યાં જ્યાં વાત આવશે ત્યાં એના ગુણ બતાવ્યા છે કે કેવો ગુણ છે એનો. કરોડિયાનો ગુણ બતાવ્યો છે, કરતા જાડ કરોડી, ઓહો પછડાય છે પછડાય છે તોય પાછો ઊભો થાય છે અને પોતે પૂરું કરે છે. ઓહો કાગડાની ચતુરાઈ કેવી છે, શ્વાનની વફાદારી કેવી છે. અરે લુચ્ચાઈ હોય તો શિયાળની કેવી છે, એવી તારામાં નથી. જ્ઞાનીઓ એટલી વાત કરે છે. અહીંયા કહે છે જો અને બીજાના ગુણ જોવામાં આવે તો જીવમાં ગુણ પ્રગટશે. જેવી દ્રષ્ટિ હશે એવો જ આવિર્ભાવ થશે. જો ગુણ જોવાની દ્રષ્ટિ આવી હશે તો ગુણ પ્રગટશે, અને દોષ જોવાની દ્રષ્ટિ આવી હશે તો દોષ પ્રગટશે. એક તો અનંત દોષનું ભાજન છે જ, અને જોયો નથી કે દોષ પ્રગટ થયો નથી. આ દોષનું આવું છે. જેના વધારે દોષ જોવામાં આવે એનું એક જ પરિણામ આવવાનું છે કે એનું તો થવું હોય થાય, પણ તારા જીવનમાં એ દોષનો પ્રવેશ થયા વિના રહેશે નહીં. માટે ક્યારે નિંદા કિસી કી હમ કિસી સે ભૂલ સે ભી ના કરે, ભૂલથી પણ આ ન કરવું, કંઈ નહીં જોવાનું. ગુણ ગુણ પ્રમોદ અતિશય રહે, આ બીજી ભાવના જે ભગવાન મહાવીરની છે, ચાર ભાવના, એમાં મૈત્રી અને જગતના જીવોની અંદર ગુણનું દર્શન કરવું. ગુણ પ્રમોદ, બીજાના ગુણ જોઈને ઉલ્લસિત ભાવ આવે, રોમાંચ જાગે, હર્ષ જાગે, અને એ હર્ષ જાગે એટલે એ પ્રકારનું પોતાના જીવનમાં ગુણનું બીજ રોપાય તો એ ગુણ આવિર્ભાવ થાય. ગુણ પ્રમોદ અતિશય રહે, ખૂબ જરાય નબળા નહીં. નાના એવા બાળક હોય, અભણ અબોધ હોય, આપણાથી ગમે તે તો પણ આપણાથી એવા નિકૃષ્ટ લોકો હશે એવા, એના પણ સબોર્ડિનેટ, એના પણ ગુણ જોવા. આપણાથી નાના હોય એટલે આપણે મોટાઈ લઈને શિખામણના ભાવમાં નહીં આવી જવાનું, એનો પણ ગુણ જોવો તો જીવન બહુ સમૃદ્ધ બનશે. ગુણથી સમૃદ્ધ બને જીવન, જીવન ગુણથી સમૃદ્ધ બની શકે. અને ગુણ મેળવવા માટેનો ઉપાય એક જ છે કે કેટલા ગુણો છે એની ગણતરી કરવાથી ગુણ ઉત્પન્ન ન થાય, પણ જેટલા ગુણો દેખાય અને એની ભજના કરીએ, એની પ્રશસ્તિ કરીએ, એની અનુમોદના કરીએ તો એવો ગુણ આપણામાં આવે. કોઈનું દાન, કોઈનું તપ, કોઈનું વ્રત, કોઈનો સંયમ, કોઈનો ત્યાગ, કોઈનો અભ્યાસ, કોઈની ભક્તિ, આ બધા ગુણ જોતા જે કહો આની અંદર બધું ભલે જે હોય તે, પણ એની ભક્તિ બહુ સરસ છે, એનો આ અભ્યાસ બરોબર છે, આપણને એનો લાભ થશે. ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ. અને આપણો યોગ મન વચન કાયાના યોગ બહાર ન ભટકે એની જેટલી શક્તિ છે એ શક્તિ અંતર્મુખ. એકવાર આ ઉપયોગ આત્માની અંદર એક જબરજસ્ત શક્તિ છે, એ ધારે તો 14 રાજલોકની અંદર સતત રહી શકે જ્ઞાન અપેક્ષાએ, અને ધારે તો કેવળ પોતાના સ્વરૂપની અંદર અખંડપણે રહી શકે. આ કેવળ જ્ઞાન છે, એ પોતાના સ્વરૂપની અખંડ રમણતા, આ કેવળ જ્ઞાન છે. અને ભટકણ છે, અજ્ઞાન છે, એ 14 રાજલોકની અંદર એક એક પદાર્થ, એક એક ક્ષેત્ર એની સાથે ફરે, આ બધું એનું ભ્રમણ છે. ભ્રમણમાં પણ રહી શકાય છે. જો બહિર્મુખ, બહિર્મુખતામાં જીવ સંસારી અવસ્થા છે. યોગેન્દુનાથે કહ્યા છે આત્માના પ્રકાર બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા એ જ છે કે જેનો ઉપયોગ સતત બહાર છે, ઇન્દ્રિયોના માધ્યમથી એ બહિર જગતમાં જ રોકાયેલો છે. એ બહાર શું ચાલે છે ને અહીંયા શું ચાલે છે ને આનું શું થયું ને આનું શું થયું, સમયે સમયે પડે પડે એને ચિંતા બહારની જ છે, એને ખેવના બહારની જ છે, એનું લક્ષ બહારમાં જ છે. શું ચાલી રહ્યું છે એમાં જ એનું લક્ષ, એનું ક્યારેય અંતરલક્ષ થતું નથી. એ જો અંતર્મુખ થાય તો એને ખ્યાલ આવે કે કેવી વૃત્તિ ઉઠે છે, કેવા સંસ્કાર જાગે છે, કેવી દુર્ભાવનાઓ જાગે છે, અથવા તો કેવી શુભભાવનાઓ જાગે છે. પોતાના સ્વરૂપ વિશેનું ચિંતન થાય છે, પોતાના આત્માનો મહિમા થાય છે, એ જાગે છે. પણ અંતર્મુખ વિચાર કરે તો ને. કૃપાળુ દેવ તો કહે છે, ભાઈ તું બહાર ભમામાં, હું તને હિત કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. અને બહિર્મુખ જીવ બહાર શોધ્યા વિના રહેતો નથી, અંતર્મુખતા આવ્યા વિના અંતર શોધનો પ્રારંભ થતો નથી. ધર્મનું સ્વરૂપ એ આંતરિક છે, બાહ્ય સંશોધનથી નહીં મળે, ધર્મ પણ નહીં મળે બહાર જવાથી. જો બહારની ભ્રમણામાં જો તું રહીશ તો ધર્મ પણ નહીં મળે તને, ધર્મના કેવળ ખોખા મળશે, ખાલી માળખા મળશે. એનું પ્રાણ તત્વ છે એ તને નહીં મળે, જે હિતકારી છે, જે ઉપકારી છે એ નહીં મળે. તો ત્યાં કહ્યું છે અંતર્મુખ, સતત અંતર્મુખ ઉપયોગ એ પ્રવૃત્તિ એ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. કૃપાળુ દેવે મુનિશ્રી ઉપરના પત્રમાં લખ્યું છે અને એક પત્રમાં લખ્યું છે કે કેવળ અંતર્મુખતા, કેવળ અંતર્મુખતા સર્વ કર્મક્ષયનો એકમાત્ર ઉપાય છે. અંતર્મુખતાથી કર્મનો ક્ષય થાય છે આ વાત આપણને બેસતી નથી, અને બહિર્મુખતાથી સતત કર્મનું સર્જન થાય છે, એ લક્ષમાં આવતું નથી. કે હું જેટલો બહિર્મુખ છું તે સમયે 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 જીવ અનંત કર્મનો વ્યવસાયી છે. ક્યારે? જો બહિર્મુખ હોય તો, અને જો એ અંતર્મુખ છે તો. અંતર્મુખ જીવ કર્મનો ક્ષય કરે છે, બહિર્મુખ જીવ કર્મનું સર્જન કરે છે, કર્મનો બંધ કરે છે. અંતર્મુખ કેમ કે જે કંઈ મન વચન કાયાના યોગ છે, જે યોગ એ જ કર્મબંધનું એક સાધન છે. યોગના સ્પંદનો એનાથી કર્મબંધ થાય છે, એનાથી આત્માના સ્પંદનો થાય, વિભાવ થાય, વિભાવથી એ કાર્મણ વર્ગના પરમાણુઓ, એ વિષય તો બધો સૂક્ષ્મ છે, એ આકર્ષાય છે, કર્મબંધ પરિણામે છે, પણ એ જવા દઈએ. પણ અંતર્મુખ થાય, કોઈ બીજો વિચાર નથી પોતાના સ્વરૂપ સિવાય, તો તે સમયે નિર્જરાનો ક્રમ શરૂ થાય છે, કર્મક્ષયનો ક્રમ શરૂ થાય છે. અને એટલા જ માટે જ્ઞાનીઓના વાક્યના રહસ્યો કે ભાઈ જ્ઞાની જ્ઞાનની એક પળમાં અનંત કોડી પોતા કર્મો ખપાવે છે. કેમ? ત્યારે શું ચાલે છે? અંતર્મુખ છે. અને અજ્ઞાની કરોડો વર્ષ છતાં પોતાના કર્મો ખપાવી શકતો નથી, નવા બાંધે છે, કારણ બહિર્મુખ છે. રહે અંતર્મુખ યોગ, ઉપાસનાનો માર્ગ છે આ. ત્રણ પછી ચોથું ગુણ પ્રમોદ, આ પાંચમું કહ્યું અંતર્મુખ યોગ. આ પાંચ સાધન ઉપાસનાના, આ પાંચ આપણી પદ્ધતિ, અદ્ભુત વાત મૂકી છે. કારણ કે અંતિમ સંદેશ છે, બોધસારનો સંદેશ છે, જગતના જીવોને લક્ષ કરાવવું છે કે ભાઈ હવે અહીંયા તને અંતર્મુખ. અને આ જો પાંચ સ્થિતિ હોય આપણી, આવી યોગ્યતા હોય, આવી પાત્રતા આપણે પ્રાપ્ત કરીએ, તો જે જીન પ્રવચનનું સદગુરુનું અવલંબન એને લીધું છે, એ સદગુરુનું અવલંબન એને હિતકારી નીવડે. કેવું નીવડે? તો કે છે, પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. આવા જીવને સદગુરુના યોગ વડે, સદગુરુ વડે પ્રાપ્તિ થાય છે. શેની? જીન દર્શનના અનુયોગની. અનુયોગ યોગ છે, એ જોડનાર છે, એવું સાધન છે, પણ એની સાથે આપણો અનુયોગ થતો નથી, અનુસંધાન થતું નથી. ધર્મ મળ્યો પણ આપણા આત્મિક વિકાસ માટે એ ધર્મ આપણને સહાયભૂત થતો નથી, તો અનુયોગ નથી. શાસ્ત્ર મળ્યા, અનુયોગ નથી. ત્રાગનું શાસન મળ્યું, અનુયોગ નથી. સત્પુરુષ મળ્યા, અનુયોગ નથી. યોગ મળ્યો, સદગુરુનો યોગ મળ્યો, સત્શાસ્ત્રનો યોગ મળ્યો, વિતરાગ પરમાત્માનો યોગ મળ્યો, પણ જીવનમાં અનુયોગ નથી, એની સાથેનું અનુસંધાન નથી. એ બહારને બહાર જ છે, સપાટી ઉપર કામ ચલાવ સ્ટેટસ માટે, કે અમારા આ ગુરુ છે ને, અમારો આ આશ્રમ છે ને, અમે અહીંયા જઈએ છીએ. તારે તારે એની સાથેનું અંતઃકરણનું કોઈ જોડાણ નથી, એની સાથે તો કોઈ અપેક્ષા એ જોડાયેલો નથી. આ પાંચ ચીજ જ્યાં સુધી ન બને જીવનની અંદર, જીન પરમાત્માની ભક્તિ, મુનિજનની સંગતિ, જીવનમાં સંયમ, સાથી જીવો પ્રત્યેની ગુણોની અનુમોદના અને અંતર્મુખ યોગ, ત્યાં સુધી મળેલો યોગ પણ વિફળ જાય, પરિણામકારી ન થાય, એનો લાભ જે થવો જોઈએ એ ન થાય. સદગુરુનો લાભ કેવો થાય? તો સદગુરુ મળે એટલે તને કેની સાથે જોડાણ થાય? એ સદગુરુ નામની વ્યક્તિ સાથે નહીં, જીન દર્શન અનુયોગ, વિતરાગનું દર્શન છે જે મુક્તિનું અનુપમ કારણ છે, એની સાથે જીવનો યોગ થાય. ગુરુ મળ્યા અને જ્ઞાન સાથે યોગ ન થયો તો, અને ચાલાકી શીખ્યો ગુરુ પાસેથી, તર્ક શીખ્યો, મોજ મજાની વાતો શીખ્યો, શું વળ્યું? ગુરુનો પ્રાપ્તિ, ગુરુવર્તી શું થઈ તને ગુરુ પાસેથી? તો ગુરુ પાસેથી આ જે શાશ્વત દર્શન છે, જીન યોગ, જીન દર્શન, બંધ મોક્ષની વ્યવસ્થાનું જે દર્શન છે, એની સાથે તારું જોડાણ ન થયું, ગુરુ સાથે થયું, રાગયુક્ત થયું, દ્રષ્ટિ રાગમાં રોકાઈ ગયો, પણ એની પાસેથી જે લેવાનું છે, જે મેળવવાનું છે, એના કારણે જે ફલશ્રુતિ જીવનમાં થવી જોઈએ, તે તો જીન દર્શન અનુયોગની થવી જોઈએ. મને ગુરુ મળ્યા અને મને દર્શનનો યોગ થયો, માત્ર વાણીનો નહીં, મેં ઘણા પ્રવચનો સાંભળ્યા, મેં ઘણી શિબિરો એટેન્ડ કરી લીધી, બહુ સારું, તારામાં વાચાળતા આવી, બુદ્ધિના ખેલ ખેલતા શીખી ગયો તું, વાણી વિલાસ થયો, દર્શનનો અનુયોગ નથી, સ્પર્શતું નથી. આત્માને સ્પર્શે એવું દર્શન જીનેશ્વર ભગવાનનું, બંધ અને મુક્તિનો પ્રવાહ શરૂ થાય જીવનની અંદર, બંધ છૂટતો જાય અને મુક્તિ તરફ જીવ વધતો જાય. આ દર્શનનો અનુયોગ એકવાર જીવનમાં થાય, ચિનગારી એકવાર પ્રગટે, તો એ ચિનગારી બંધ મોક્ષની પ્રક્રિયા જીવનમાં શરૂ કરી દે છે, જો અનુયોગ થાય તો. જેમ આપણે કહીએ કે વીજળીનો અનુયોગ થયો તો બધા સાધનો ચાલે, પાવરનો અનુયોગ થવો જોઈએ. એટલે ઘણી વાર કનેક્શન લૂઝ હોય તો કે ભાઈ બધું મૂક્યું પણ કનેક્શન નથી. એમ સદગુરુની પ્રાપ્તિ છે એ જીન દર્શન સાથે અનુયોગની વાત છે, એ માત્ર તે પૂરતી મર્યાદિત નથી, જીવો ત્યાં જ રોકાઈ જાય છે, એને કહેવાય છે દ્રષ્ટિરાગ. તને જીન દર્શન સાથે તું જોડા, જે તત્વના ઈ પ્રતીક છે એ તત્વને તું આત્મસાત કર, તો તને સદગુરુનો યોગ થયો, એ કંઈક હિતકારી થશે. તો કે છે પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ, જીન દર્શનનો અનુયોગ થાય. અને કેવો અનુયોગ થાય? અદભુત વાત મૂકી છે, આવું જીન દર્શન એનો અનુયોગ, સદગુરુ સત્પુરુષ મળે, આ જીવની દશામાં બદલ આવે છે, જે જીવની દ્રષ્ટિ બદલાય છે. અનાદિકાળથી જે જ્ઞાન ભવ પરિભ્રમણનું કારણ હતું, તે ભવ નિવૃત્તિનું કારણ થાય છે, એનું કારણ એક દ્રષ્ટિ. કૃપાળુ દેવે મુનિશ્રી સાથે રહીને વસોમાં કહે છે દ્રષ્ટિ પલટાવી નાખી. શું થયું એ તો ખબર નથી, પણ દ્રષ્ટિ પલટાઈ ગઈ. અને જેવી દ્રષ્ટિ પલટાણી, ત્યારથી મુક્તિની આખી યાત્રા આરાધના શરૂ થઈ, પ્રવાસ મુક્તિનો શરૂ થયો, યાત્રા મુક્તિની શરૂ થઈ. ત્યાં સુધી જીવ બંધનના અનુગ્રહની અંદર, દ્રષ્ટિ પલટાઈ જવી જોઈએ. અને આ દ્રષ્ટિ પલટાવવામાં કહે છે
પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે એમ, પૂર્વ ચૌદની લબ્ધિનું ઉદાહરણ પણ તે.
આ સામર્થ્ય છે, ગુરુની પ્રાપ્તિથી જ્ઞાન મળે છે. જ્ઞાન જ્ઞાનીમાં કળો નહીં, ગ્રંથમાં હિ જ્ઞાન ભાક્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્રતંત્રો જ્ઞાન ભાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી. અરે રહેવા દે, તને આ જે અદભુત જીન દર્શનનો અનુયોગ રૂપી જે જ્ઞાન છે, જે આત્માની મુક્તિ કરાવનાર છે, સંસાર પરિભ્રમણથી છોડાવનાર છે, કર્મના બંધને તોડનાર છે, કર્મના ભૂક્કા બોલાવી દે એવી તાકાત જેની અંદર છે, એવી જ્ઞાનની ચિનગારી, એવો જ્ઞાનનું સ્ફુલ્લિંગ તને ગુરુ પાસેથી મળે છે. આ યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી ગુરુનો યોગ હોય તો કે છે કેવું મળશે, તો એ ગુરુનો સંગ થોડો થયો હશે. પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે એક ઉદાહરણ આપે છે કે સમુદ્રની ખારાશ કેટલી છે એ માટે આખો સમુદ્ર પીવાની જરૂર નથી. સમુદ્રના એક બિંદુની અંદર એના સમુદ્રના તમામ ક્ષારો જેટલા છે, અને એ ક્ષારનું જે કાંઈ જેટલું પ્રમાણ છે, એની શુદ્ધિ અશુદ્ધિ જેટલી છે, એ બધી જ એક બિંદુમાં સમાઈ જાય છે. એમ ગુરુના એક પ્રવચનની અંદર સમસ્ત શ્રુત સાગરનો સાર સમાઈ જાય છે, ઉલટી આવે છે. એક જ પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે તેમ પૂર્વ 14ની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ, એને 14 પૂર્વની લબ્ધિ પ્રાપ્ત થાય છે. અરે આ બધું પ્રાપ્ત કરવા માટે જો ગ્રંથ વાંચવા બેસીએ તો કેદી આરો આવે, કેટલા વાંચવા, આગમ કેટલા વાંચવા, બીજા સાહિત્ય કેટલા વાંચવા, અને કેદી વાંચવા, કેદી સમજવા, શું કરવું, આનો કોઈ અંત જ ન થાય. આ સાધના કરવા જતા કોઈ જ્ઞાનની અભ્યાસની વાંચનની કરવા જાય તો મળે નહીં, તને દ્રષ્ટિ મળે તો વાત બધી પૂરી થાય છે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુર બસે વહ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાઈ દીએ. અરે તને ખબર નથી, આવા ગુરુના એક વાક્યમાં લબ્ધિ વાક્યો છે. પ્રવચન ગુરુનું લબ્ધિ વાક્ય છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન જિનેશ્વર. આનંદ ગંજી મહારાજ કહે છે, અરે એક વાણી, એક શબ્દ, એક અક્ષરથી મંત્ર પકડાઈ જાય, એક મંત્રથી શ્લોક પકડાઈ જાય, એક શ્લોકથી આખો ગ્રંથ પકડાઈ જાય. અને ગ્રંથિજી કૃપાળદેવ કહે છે, એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરી વળે છે. આ આખું પ્રવચન સિંધુ બિંદુમાં સિંધુ આવી જાય છે. અરે એક શબ્દ બોલો અને જ્ઞાનનો સાગર ઉલટી આવે છે. આ તાકાત છે ગુરુના જ્ઞાનની વાણીમાં, એના એક એક વચનો લબ્ધિ વાક્ય છે. આ લબ્ધિ એની ઉપલબ્ધિ છે, અને જેને સદગુરુનો યોગ થયો છે એને ગુરુ પાસેથી આ મળે છે. અનુયોગ થાય છે જીન દર્શન સાથે, એને સમસ્ત જીન દર્શનનો અનુયોગ માત્ર આવા ગુરુ પ્રત્યેના પ્રેમ, ભક્તિભાવ, જીવનમાં સદાચાર, જીનેશ્વરની ઉપાસના, મુનિજન સંગતિ જતી હતી, સંયમ યોગ, અને એની અંદર પોતાને જે કંઈ કહ્યું અંતર્મુખ યોગ અને ગુણ પ્રમોદ, આ બધા ગુણોનો સરવાળો, અને આવા ગુરુ મળી ગયા. પાત્રતા તો હતી જ, બળબળ દિવેલ તૈયાર હતું, વાટ તૈયાર હતી, માત્ર એક પ્રગટ દીવાની સમીપ જતા જેમ દીવો પ્રજ્વલી ઉઠે છે, એમ આવા જ્ઞાની ગુરુની સમીપ જતા એને બધું જ મળી જાય છે. પછી કેટલો વખત ગુરુ પાસે રહ્યો અને કેટલા ગ્રંથ વાંચ્યા ગુરુ પાસે અને શું કર્યું, આ બધું વ્યવહારિક દ્રષ્ટિકોણવાળા છે. ગુરુ પાસે જતા એને દ્રષ્ટિ મળી જાય છે, અને દ્રષ્ટિ મળતા પોતાની દ્રષ્ટિ પલટાઈ જાય છે. જે અત્યાર સુધી સંસારાભિમુખ હતો, ભવાભિનંદી હતો, એ મોક્ષગામી થયો માત્ર પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે. અને એવું થયું કેવી રીતે ગુરુ પાસેથી મળે છે, તો કે શું વર્ષોના વર્ષો સુધી ઊંધે માથે તું ચોટલી બાંધીને ભણીશ? નહીં, એ તો 12.5 વર્ષ અમારા યશોવિજયજી પણ ભણ્યા, પણ એક આનંદઘર મળ્યો, એક દ્રષ્ટિથી દ્રષ્ટિ મળી, અને કે છે કે ઓહો, એની બાહુમાં કોઈ સમાઈ શકતો નથી. એને આનંદઘરની જે અષ્ટ ઓલી લખી છે સ્તુતિ, ત્યારે આપણને ખબર પડે કે માત્ર આનંદગમના સમય આનંદગનનો સમાગમ થવાથી આ સુજસ એ સ્વયં જ્ઞાન અવતાર થઈ ગયો. એ કહે છે કે અમને તો આનંદગનને આ જેમ પારસનો સ્પર્શ થતા લોઢું સ્વર્ણપણાને થાય, પણ આ તો એથી પણ વધારે અમને પારસ બનાવી દીધા આનંદગને. તો જે કામ હજારો ગ્રંથો ન કરી શકે એ કામ એક સદગુરુની આવી ઉપાસના દ્રષ્ટિ. આવો સદગુરુનો મહિમા છે. કૃપાળુ દેવે જેવો તેવો સદગુરુ નથી કીધો. આપણે વાતમાં આપણે ગમે ત્યારે આપણે આપણું લેવલ છે ને એ પ્રમાણે જીવન જીવ પોતા સમાન કલ્પના કરે એટલે પોતાથી જરા કૂંચો ને એ બધું સાધે પછી ઊંધો પડે એને ઇતિશીર કરીને બેસી જાય. અરે રહેવા દે, તું હજી ગુરુનો મહાત્મ્ય સમજ્યો નથી. આ ગુરુના મહાત્મ્યની અંદર તો કે છે એવી લબ્ધિ, 14 પૂર્વની લબ્ધિ તને પ્રાપ્ત થાય. એ બધા ગ્રંથ વાંચ્યા, વાંચવાની હવે જરૂર નથી. સબ આગમ ભેદ સુઉર બસે, તો બધા આગમ વાંચ્યા તો કે ના, ગુરુ પ્રત્યેનો આ જે ભક્તિભાવ થયો, આ એને જે દ્રષ્ટિ આવી અનુપમ, અને એમાંથી એને જ્ઞાન દ્રષ્ટિ મેળવી લીધી. ગુરુ પાસેથી એને જ્ઞાન દ્રષ્ટિ મેળ, જ્ઞાન દ્રષ્ટિ મેળવતા આખું જગત એને જ્ઞાનરૂપનું, જ્ઞાનનું સાધન બની ગયું. હવે જે જીવન એને બંધનું કારણ હતું એ જ જીવન એના મોક્ષનું કારણ થઈ ગયું, મુક્તિનું કારણ થાય. આમાં કે છે સમ્યક દર્શન આવ્યા પછી જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું હોય અને જે કંઈ થતું જાય અને થશે તે બધું જ્ઞાન સમ્યકપણાને પામે છે. તો સમ્યક દર્શન એ દ્રષ્ટિ છે, અને જ્ઞાનની ઉપલબ્ધિ તો કરે છે જીવ. અત્યાર સુધી પણ વાંચતો હતો પણ એ જ્ઞાન મિથ્યાત્વનો સંચય થતો હતો, પણ સમ્યક દર્શન થયા પછી જે જ્ઞાન પોતાને પ્રાપ્ત છે, જે પ્રાપ્ત કરી રહ્યો છે અને જે પ્રાપ્ત થશે તે બધું જ જ્ઞાન સમ્યકપણાને પામે એવું સમ્યક દર્શનનું સામર્થ્ય છે. ગુરુની પાસેથી આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. અને આવું અદ્ભુત તો કે જે પૂર્વ 14 લબ્ધિનું, તને તો આ 14 પૂર્વનું જ્ઞાન મળી જશે. જીન દર્શનનો અનુયોગ એટલે શું? તો 45 આગમ કે 14 પૂર્વ કે દ્વાદ સાંગી કે જે કેવું હોય તે આ જીન દર્શનનો તને અનુયોગ થતા એ તમામ જ્ઞાન રાશિ, એનો ઉદય, એની દ્રષ્ટિ, એને સમજવાની એની તાકાત, એ બધી જીવની અંદર સ્વયં આવી જશે. ઉપાસક છે જો, ઉપાસનાની પદ્ધતિ છે, ઉપાસ્ય નક્કી છે. આ ઉપાસનાની પદ્ધતિ કીધી છે કે 5 ગુણોથી યુક્ત અને ગુરુનો યોગ, જોગાનું જોગ શાસ્ત્રમાં શબ્દ પ્રયોગ મૂક્યો છે કૃપાળુ દેવે, કે આપણી યોગ્યતા અને પછી કોઈ એવો જોગ. જીવને આ 5 પ્રકારના ગુણો, 5 પ્રકારની ભૂમિકા ગુણની જો હોય એવો યોગ, પોતાની પાત્રતા અને આવો કોઈ ગુરુ મળે તો 14 પૂર્વની જેમ પ્રવચન સિંધુમાં બિંદુ આવે છે એમ તને આ જીન દર્શનનો અનુયોગ આ ગુરુથી થશે. નહીં તો ગુરુનો યોગ થશે પણ તને કંઈ પ્રાપ્ત નહીં થાય, અનુયોગ નહીં થાય. યોગ થશે ગુરુનો પણ ગુરુનો અનુયોગ, આજે આ સમજ નથી આપણી કે ગુરુનો યોગ થવો એટલે જીન દર્શનનો અનુયોગ થવો, એની સાથે અનુસંધાન થવું. જીન દર્શન સાથે, વ્યક્તિ સાથે નહીં, વ્યક્તિથી તત્વમાં જોડાઈ ગયો. ગુરુ એવો મળ્યો કે જે તત્વમાં જોડે છે, અને જે શિષ્ય એવો છે કે જેની દ્રષ્ટિ ગુરુના દેહમાં નથી, ગુરુના આત્મામાં છે. એટલે કૃપાળુદેવ કહે છે ગુરુનું શરીર એ ગુરુ નથી પણ ગુરુનું જ્ઞાન આત્મા છે, એનું ગુરુ છે. એટલે કહ્યું કે આનંદ જ્ઞાન, જ્ઞાન નિજ જ્ઞાન રૂપમ નિજ બોધ રૂપમ, જ્ઞાન સ્વરૂપમ નિજ. મારા ગુરુ તો જ્ઞાન સ્વરૂપ છે અને નિજ બોધ રૂપ છે, પોતાનો જે બોધ છે એનું સાક્ષાત સ્વરૂપ છે. હવે એમાં કોઈ દેહ દ્રષ્ટિ નથી તો જ જ્ઞાનનો અનુયોગ થાય, નહીં તો શરીરનો અનુયોગ થાય, દેહનો અનુયોગ થાય અને દ્રષ્ટિ રાગ જીવનમાં નીપડે, નીપજે અને મિથ્યા સંતોષ થાય. આ ગુરુનું અદ્ભુત મહત્વ જે કહ્યું છે એ અહીંયા આની અંદર એની કેટલી ઉપલબ્ધિ છે એ ઉદાહરણથી બતાવ્યું છે. પણ આ બધું શક્ય ક્યારે બને તો હવે ગાથા કહે છે.
વિષય વિકાર સહિત જે રહ્યામતીના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ.
અદ્ભુત વાત મળે છે. આ 4 ગાથાઓ ઉપાસનાની છે. પેલી 4 ગાથાઓ ઉપાસ્યની હતી, આત્મા અને એના રૂપે અભેદ રૂપે જીનની ઉપાસના. હવે ઉપાસનાની અંદર આ પાંચ ગુણની ભૂમિકામાં સદગુરુ સાધન રૂપે, એના અવલંબન વિના આગળ વધાતું નથી. તો એ લક્ષ્ય થવા માટે સદગુરુ કીધા અને સદગુરુ માટેની વાત કરી. પણ જીવને ઉપાસકની મુશ્કેલી ક્યાં છે? એને મતિના યોગ, આ મતિ જ્ઞાનથી જ શ્રુત જ્ઞાન આત્મસાત થાય. મતિ જ્ઞાન ન હોય એને શ્રુત જ્ઞાન થવાની કોઈ સંભાવના નથી. એટલે જ મતિ જ્ઞાનનો વિષય જ્યાં છ પર્યાપ્તિ છે, એ મતિ જ્ઞાનના સાધન પરિપૂર્ણ છે, સંગનીપણું છે, હવે એને શ્રુત જ્ઞાન કાર્યકારી થશે. પણ કહે છે કે એ મતિના યોગ વિષય વિકાર સહિત છે. એ સંસારની અંદર, સંગ સંબંધની અંદર, પદાર્થના સંગની અંદર, વસ્તુના સંગની અંદર એને વિષય અને કષાયમાં એ રાજ્યો પચ્યો છે. એની મતિમાં યોગ નિર્મળતા નથી, મલિનતા સાથે એની મતિ છે. એની મતિ શ્રુતને ગ્રહણ કરી શકે એવી છે. 14 પૂર્વની લબ્ધિ એ ધારણ કરી શકે એવી એની પાત્રતા છે. સંગની પણ એવું છે કે પ્રજ્ઞાવંત બની શકે એમ છે, પણ નથી બની શકતો. એનું કારણ એ જ કે એને મતિ જે પ્રજ્ઞાવંત બની શકે છે એની સંજ્ઞા પશુ સંજ્ઞા છે. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન આ સંજ્ઞા પ્રાણી માત્રમાં છે, તો પશુ નહીં છે. એમાં તને નવું શું કીધું? માણસની અંદર વિશેષતા શું છે? તો કહ્યું કે 4 સંજ્ઞાઓ તો બધામાં છે, તમામ જીવોમાં છે, પશુઓમાં પણ છે. પશુઓને તો કદાચિત પૂંછડું વધારે છે, પણ માણસની વિશેષતા એ છે કે ધર્મની અધિકતા એમાં છે. એથી જ કરીને સમગ્ર આ સૃષ્ટિમાં મનુષ્ય શ્રેષ્ઠ છે. એની પાસે સંજ્ઞા ઉપર સદવિવેક છે, સંજ્ઞા ઉપરનો સદવિવેક છે. આહાર પણ છે, ભય પણ છે, નિંદ્રા છે, પરિગ્રહ છે, મૈથુન છે, અને સંજ્ઞાના 10 પ્રકાર કહીએ તો ઓગ સંજ્ઞા છે, ડોક સંજ્ઞા છે, આ બધી જ છે. આ બધી જ સંજ્ઞા હોવા છતાં એક વિશેષતા છે, બાકીના જગતના જીવો સંજ્ઞાના ગુલામ છે, આ મનુષ્ય સંજ્ઞાનો સ્વામી છે. આહાર સંજ્ઞાનો પણ જય કરી શકે, નિંદ્રાનો પણ કરી શકે, મૈથુનનો પણ કરી શકે, પરિગ્રહનો પણ કરી શકે, લોક સંજ્ઞાનો કરી શકે, ઓગ સંજ્ઞાનો કરી શકે. એ સંજ્ઞા પ્રમાણે એ દોરાય નહીં, એ સંજ્ઞાને પોતે એનો જય કરી સમાવી દે એવી પ્રજ્ઞા, સંજ્ઞીપણું જે પ્રજ્ઞા, એટલે શ્રુતને ધારણ કરીને, જ્ઞાનને ધારણ કરીને, સત્યને ધારણ કરીને પોતાની સંજ્ઞા ઉપર વિજય પ્રાપ્ત કરી એ પ્રજ્ઞાવંત બની શકે છે. અને પ્રજ્ઞારૂપી છીણી, સમયસારમાં કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે કે પ્રજ્ઞારૂપી છીણીથી એ આત્માને આશ્રવ એ બેનો જે સાંધો છે એ તોડી નાખે છે. ક્યાં જોડાયેલા છે ખબર નથી પડતી આત્માને આશ્રવ. એટલા બધા આત્મા અભેદ છે, આશ્રવ તત્વ જુદ, આત્મા અભેદ છે, તો પણ એની સાથે એની જે તડ છે, સાંધો છે, જોડ છે, એને પ્રજ્ઞાથી, પ્રજ્ઞાની છીડી વડે ફાડ કરી નાખે છે, બે ફાડ જુદા કરી નાખે છે. આ પ્રજ્ઞાનું બળ એ મનુષ્ય જીવનની અંદર અદ્ભુત બળ છે. અને એ બળ હોવાને કારણે જ એ મતિ જ્ઞાનના આધારે શ્રુત જ્ઞાનને આત્મસાત કરી અને શ્રુતમય બની જાય છે. બધા જ જીવો મનુષ્ય તરીકે જન્મ લે છે, મતિ જ્ઞાનથી લે છે, અને મતિ જ્ઞાનમાં શ્રુત જ્ઞાનની પૂર્ણતાથી, એટલે કે સદજ્ઞાનની પૂર્ણતાથી સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. પ્રજ્ઞાના આધાર ઉપર, સદવિવેકના આધાર ઉપર, અદ્ભુત વાત. પરંતુ મુશ્કેલી ત્યાં છે કે વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, એના મતિના યોગ બહુ બુદ્ધિશાળી છે, બહુ ટેલેન્ટેડ છે, બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, આઈક્યુ ઘણો ઊંચો છે, દુનિયાભરની કોલેજોની અંદર એ નંબર ફર્સ્ટ આવે છે, દુનિયાભરના વિદ્વાનોમાં એની ગણના થાય છે, એના પેપરો અનેક જગ્યાએ મુકાય છે, પૂછાય છે, બધું જ હોવા છતાં એની મતિ વિષય વિકારથી ગ્રસિત છે. વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, આ મતિના યોગ એટલે આટલી બધી એની વિદ્વતા હોવા છતાં એને ચિત્તની નિર્મળતા નથી. ખ્યાલ આવે છે? આટલી બધી વિદવતા હોવા છતાં ચિત્તની નિર્મળતા નથી, ચિત્તની વિશુદ્ધિ નથી. એટલે એ સત્યને પકડવા જેટલી ક્ષમતા એનામાં નથી, પરમ સત્યને એ ગ્રહણ કરી શકતો નથી. દુનિયાના જુઠ્ઠાણાનો એ માસ્ટર છે. જે અજ્ઞાન છે એ તો જૂઠ છે ને, બીજી અપેક્ષા એ વિભંગ છે. એને બધા જ જ્ઞાનની ખબર પડે, ખગોળનું, પ્રકાશની ગતિ કેટલી, નક્ષત્રની ગતિ કેટલી, અવાજની ગતિ કેટલી, આ પદાર્થના સૂક્ષ્માથી સૂક્ષ્મ રૂપ એનો એ નિષ્ણાત, એનો જ્ઞાતા. પણ એની એ મતિ આટલી બધી, એ મતિ વિષય વિકાર સાથે જોડાયેલી હોવાના કારણે પરમ સત્ય એનો જાણનાર તું કોણ, તો એ એને ખબર નથી. એનાથી એ અજ્ઞાત છે, સ્વરૂપના ભાનથી અજ્ઞાત છે. અને આમ જગતની અંદર સૂક્ષ્માથી સૂક્ષ્મ લોક પરલોકના ભેદ, પૃથ્વી અને અંતરિક્ષના ભેદ જાણે છે, પણ મતિ વિષય વિકારના યોગ સહિત છે. રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા, આ એની બધું જ વિદવતા, એનું બધું જ જ્ઞાન, જગતનું લૌકિક, એનું પરિણામ વિષમતા. એ જીવનની અંદર પોતાની સમપણું, સ્વભાવનું સમપણું પ્રાપ્ત કરી શકે નહીં. અને આ બધું જ જ્યારે હોય ત્યારે જ્ઞાન મળે તો પણ જ્ઞાનનું પરિણામ અવળું આવે. એટલે કહે છે કે જ્ઞાનનું અજીર્ણ અહંકાર છે, પરિણામની વિષમતા છે. મતિ શુદ્ધ ન હોય, ચિત્તની વિશુદ્ધિ ન હોય, તો જો જાણે અજાણે એને જ્ઞાનનો યોગ થાય, એવા કોઈ ગુરુ મળે, એવો કોઈ માસ્ટર મળી ગયો અને આ પારંગત થઈ ગયો, પરિણામ શું આવ્યું? પરિણામમાં વિષમતા છે, અહંકાર, જ્ઞાનનું અજીર્ણ અહંકાર છે. તપનું અજીર્ણ મદ છે. તપસ્વી થયો, ખૂબ તપસ્વી થયો, પરિણામ શું આવ્યું? લેવા લૌકિક માન, પરમાર્થને ગ્રહણ ન કરી શકે. તપની અંદર શ્રેષ્ઠ છે, પણ મતિનો યોગ અશુદ્ધ હોવાને કારણે, મલિન હોવાને કારણે, વિષય કષાયના પરિણામી હોવાને કારણે, ચિત્તની શુદ્ધિ નથી અને તપ પચ્યો તો તપ પચી શકતું નથી, જ્ઞાન પચી શકતું નથી, સાધના પચી શકતી નથી. ભલભલા મુનિવરો, ભલભલા ત્યાગીઓ, ભલભલા યોગીઓ અને કહેવાતા જ્ઞાનીઓ, આ બધા ક્ષણવારમાં ઊંધે કાન પટકાઈ જાય છે. દસ દસ પંદર પંદર વર્ષનો વૈરાગ્ય, ભભૂકતો વૈરાગ્ય, આંજી નાખ્યો વૈરાગ્ય, અત્યારે નરમ ઘેંસ જેવા થઈને પડ્યા છે. સીધે કોઈ વાતનું તેજસ્વીતા, એની જે આખી વાત હતી એ શાંત થઈ ગઈ છે. વિષમતા છે, નથી પચી શક્યું, નથી પચાવી શકાયું. જીવનમાં પ્રાપ્તિ થવી એ એક વાત છે, અને પ્રાપ્તને પચાવી લેવું, આત્મસાત કરવું એ બીજી વાત છે. પદ મળે, પ્રતિષ્ઠા મળે, વિદવતા મળે, ઊંચાઈ મળે જીવનની, પણ એ ઊંચાઈને રાખીને પોતાની નમ્રતા, એની ગરિમા, સંસ્કારની, અસ્તિત્વની, આત્માની ગરિમા યુક્ત એવું જીવન બહુ દુર્લભ છે. અને એનું કારણ એક જ છે કે મતિની શુદ્ધતા વિના આવું બધું જે કંઈ પ્રાપ્ત થાય, એ પ્રાપ્ત તો થાય પણ એને પચાવી શકાય નહીં, એને જીરવી શકાય નહીં. ધન મળે, ધન જીરવાય નહીં, ધન ન જીરવી શકાય. લક્ષ્મીને પ્રાપ્ત કરવી એ કદાચ થઈ જાય, ગમે તેવી અનિતિ અધર્મ કાવા દાવા લુચ્ચાઈ લપટાઈ બધું કરીએ તો લક્ષ્મી મળે, પણ એ લક્ષ્મીને પચાવી નહીં શકાય. એવી રીતે મોટાઈ મળે, વિદવતા મળે, બધું જ મળે. મુશ્કેલી એ છે કે તારી મતિ એ સત્યને પકડવા જેટલી ક્ષમતા એનામાં નથી, એ પહેલા શુદ્ધ હોવી જોઈએ, ચિત્તની શુદ્ધતા હોવી જોઈએ. એટલે જ્ઞાની પુરુષો જ્ઞાનની અંદર પહેલી વાત એ મૂકે છે, મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, પહેલા તારા જે કાંઈ છે વિષય કષાયની મલિનતાથી તું પહેલા શુદ્ધ થા, પછી થોડું પણ મળશે, થોડું પણ મળશે તો પણ સમુદ્રની લબ્ધિ જેવું હશે, અને નહીં તો ગમે તેટલું મળશે તો પણ અભિમાન અને અહંકાર જેવું હશે. તપમાંથી અભિમાન આવે, જ્ઞાનમાંથી અહંકાર આવે. આ જુદા 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 પ્રકારની વિકૃતિઓ થાય જીવનની અંદર, એનું કારણ મતિના યોગ જે છે જે એને પ્રાપ્ત, એટલી બધું જબરજસ્ત ઇન્ટેલિજન્ટ આઈક્યુ એની સંભાવના ઘણો હોશિયાર છે. જરાક વાંચે તો બધું યાદ રહીએ, આવી એની મતિનો યોગ છે. પણ એ મતિનો યોગ વિષય વિકાર સહિત છે. આ વિષય વિકાર એના ગયા નથી અને મા બાપે એને બહુ આગળ વધાર્યો, ખૂબ પૈસા ખર્ચા કર્યા. એ મા બાપની ભક્તિ કરે એ વાતમાં કોઈ માલ નથી. આ જ સ્થિતિ આજ જોવા મળે છે. પહેલા બાળકના ઘડતરની અંદર, શિષ્યના ઘડતરની અંદર, મુમુક્ષુના ઘડતરની અંદર એની ચિત્ત શુદ્ધિ આવશ્યક છે. એની કષાય, વિષય કષાયમાંથી એની નિવૃત્તિ થાય અને પછી એને જે પ્રાપ્ત થશે, આ સાપને દૂધ પાય એ ઝેરના રૂપમાં પરિણમન છે, કારણ કે એની ગ્રંથિ છે એ ઝેર બનાવવાની છે. એ મતિના યોગ જો વિષય કષાય સહિત હશે તો ગમે તેટલું પ્રાપ્ત કરશું, આપણા બાળકના પ્રત્યેનો મોહ હશે ઘણું કરાવી દઈશું, ઉલટું થશે. શિષ્યનો મોહ હશે ઉલટું થશે. નાના સૂત્રની અંદર પણ કૃપાળુદેવ એટલી બધી સૂક્ષ્મતા ગહનતા, કેમ કે બોધ સારનું સૂત્ર છે કે વિષય કષાય સહિત જે રહ્યા મતિના યોગ. ઘણું ઘણું તને પ્રાપ્ત થઈ શકે જગતની અંદર, બધું જ થશે, પણ જો આ મતિના યોગ તારા વિષય કષાય સહિત હશે તો પરિણામ સારું નહીં આવે. એનાથી જે મળવાથી જે પરિણામ થવું જોઈએ, મોટાઈથી જે નમ્રતા આવવી જોઈએ, વિદ્વતાથી જે કંઈ શાણપણ આવવું જોઈએ, યુ કેન હેવ એ નોલેજ બટ નો વિસડમ, એ નહીં આવે તારામાં. તને લક્ષ્મી મળે તો તારામાં દાન ગુણ આવવો જોઈએ, એ નહીં આવે. પરોપકારના ભાવ નહીં આવે, સેવાના ભાવ નહીં આવે. જીવનને ઉજ્જવળ બનાવે, સુશોભિત બનાવે એવા સંસ્કારો નહીં જાગે. બાકીનું બધું જ મળશે. સાધનો મળવા દુર્લભ નથી, પણ સાધનોનું પરિણામ સમ આવવું એ દુર્લભ છે. શિક્ષણ આપીએ અને પરિણામ, બાળકને શિક્ષણ મળે અને એ સંસ્કારી થાય, આજે શિક્ષણ આપી શકાય છે, સંસ્કાર મળતા નથી. શિક્ષણ આપવા છતાં સંસ્કારની હીનતા થતી જાય છે. આપણને ખ્યાલમાં આવતું નથી કે આજનું શિક્ષણ જીવનને સંસ્કારલક્ષી બનાવતો નથી. સમાજ જીવન સંસ્કારથી નબળું થતું જાય છે, તૂટતું જાય છે, અને સંસ્કારહીન સમાજ ક્યારેય સામર્થ્ય સંપન્ન બની શકે નહીં. સંસ્કાર વિનાનું શિક્ષણ છે, કેમ કે શિક્ષણને ભૌતિક પદાર્થ સાથે જ સંબંધ છે, એને જીવનની જે આત્મિક ઉપલબ્ધિ છે એની સાથે નથી. એટલે મતિના યોગ વિશુદ્ધ કરવાનું આ માસ્તરોના લક્ષમાં ન હોય, એ ગુરુના લક્ષમાં હોય. પણ ગુરુ પણ જો માસ્તર બને તો ન હોય, એ ગુરુ ખરેખર અર્થમાં ગુરુ હોય તો હોય કે ભાઈ તું ઓછું શીખીશ તો ચાલશે, પણ તારો યોગ તો આ જ હોય. પરિણામની વિષમતા, પરિણામ સમ આવવું જોઈએ, તેને યોગ અયોગ. નહીં તો આ બધું મળ્યું, યોગ થયો પણ અયોગ થયો, પરિણામ વિષમ આવ્યું તો લાભ શું? શું લાભ? તો કે કાંઈ નહીં, નુકસાન થયું. ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો, આ કર્યું, તે કર્યું, આપણે ત્યાંથી આપણી સંસ્થામાંથી આ બધું, પણ એક કંઈ કોઈ ભૂષણ ન થયો. કપાતર પાયકો કુળનો, શું લાભ તને? તો બધા યોગ જોરદાર. યોગ કેવા? તો કે એક પણ વસ્તુમાં કોઈ દિવસ એને કાંઈ વસ્તુની ઓછપ નથી આવવા દીધી. અમે એની જેટલી ઈચ્છાઓ છે બધી પૂરી થાય છે, બધું બરાબર છે. યોગ ગણા, પરિણામ શું? તો કે વિષમ. પરિણામ જે આવવું જોઈએ તે પરિણામ ઉપર દ્રષ્ટિ રાખો. પરિણામ ઉપર જેને દ્રષ્ટિ રાખવી છે, એને જે ચિત્ત આ ધારણ કરે છે જગતનું નામ, અને એને કારણે એને જે ઉપલબ્ધિ મળે છે જગતમાંથી, પૈસો, પદવી, પ્રતિષ્ઠા, આ બધું એને એ ધારણ કરી શકે એવી એના જીવનમાં ક્ષમતા હોવી જોઈએ, એવી પાત્રતા હોવી જોઈએ, આવી ક્ષમતા ઊભી થાય. નહીં તો આ યોગ બધો એને અયોગ થશે, એટલે પરિણામનું વિષમ પરિણામ આવશે. આપણને એમ થાત કે એના કરતાં તો એને એ યોગ ન મળ્યો હોત તો સારું હતું. આ પશ્ચાતાપ થાય. આ ચાર ગાથાઓ આપણને ઉપાસના માટે કીધી છે, અને હવેની પછીની ચાર ગાથાઓ ઉપાસક દ્રષ્ટિએ એ આપણે અવસરે વિચારીશું. સત્પુરુષોનો યોગ બને જગતનું કલ્યાણ.